શરૂઆતની ઉદ્ઘોષણા રેકોર્ડેડ. એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે જ્ઞાનગોષ્ઠી, વિશ્વના શ્રેષ્ઠ વિચારો અને વિચારકોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે.
નમસ્કાર અને જ્ઞાનગોષ્ઠીમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવા લેખકની દુનિયામાં જરા ઊંડા ઉતરવાના છીએ જેમનું નામ જે એક આખી પરિસ્થિતિ માટે વપરાય છે, ફ્રાન્સ કાફકા.
હા, બિલકુલ.
20મી સદીના લેખક, પણ આજે પણ એટલા જ પ્રસ્તુત. કેમ, એ સમજવાનો પ્રયાસ કરીશું આજે.
બરાબર. અને તમે જે નામની વાત કરી એ એટલે કાફકાએસ્ક. હા, આ શબ્દ સાંભળો ને એટલે તરત જ મનમાં એક વિચિત્ર ગુંગળાવનારી, અતાર્કિક, છતાં શું કહેવાય, ભયાનક રીતે વાસ્તવિક લાગતી પરિસ્થિતિ આવે.
બરાબર.
જ્યાં નિયમો હોય પણ સમજાય નહીં, કોઈ તંત્ર હોય પણ ત્યાં પહોંચાય નહીં, વ્યક્તિ હોય પણ એનું જાણે કોઈ વજૂદ જ ના હોય. કાફકાએ આધુનિક માણસની આ જ એકલતા, અસહાયતા એને વાચા આપી.
ખરેખર. અને એ અનુભવ કદાચ આપણામાંથી ઘણા બધાને ક્યારેક ને ક્યારેક થયો જ હશે.
ચોક્કસ.
તો આજની આપણી આ વાતચીતનો હેતુ એ જ છે. આપણી પાસે જે સ્ત્રોતો છે એના આધારે ફ્રાન્સ કાફકાના જીવનમાં થોડુંક ડોક્યું કરીએ, એમના વિચારોના મૂળ સુધી પહોંચીએ, એમની કૃતિઓની જે અટપટી ગલીઓ છે એમાં ફરીએ, અને એમના વારસાની આજે શું અસર છે એ સમજીએ.
હા, તો શરૂઆત ક્યાંથી કરીએ? સમય અને સ્થળ જેણે કાફકાને ઘડ્યા.
ચોક્કસ. કાફકાનો જન્મ 1883 અને જીવન પસાર થયું 20મી સદીની શરૂઆતમાં. એ સમય કેવો હતો? યુરોપમાં ભારે ઉથલપાથલ. એક તરફ ઓસ્ટ્રો હંગેરિયન સામ્રાજ્ય જેવી જૂની, સદીઓ જૂની વ્યવસ્થાઓ ભાંગી રહી હતી, બીજી બાજુ રાષ્ટ્રવાદ એનો જોરદાર ઉદય થઈ રહ્યો હતો.
રાઈટ.
અને ઔદ્યોગિક ક્રાંતિ પછીનો યુગ હતો. શહેરો મોટા થઈ રહ્યા હતા, પણ એની સાથે સાથે પેલી ભીડમાં એકલતા જેવી લાગણી પણ વધી રહી હતી.
અને આ બધાના કેન્દ્રમાં હતું પ્રાગ શહેર, કાફકાનું શહેર.
હા, પ્રાગ. એ શહેર પોતે જે ક્રોસરોડ્સ જેવું હતું ને, જ્યાં જર્મન, ચેક અને યહૂદી સંસ્કૃતિઓ બધું ભેગું મળતું હતું.
એટલે આ જે બહુવિધ ઓળખનો સંઘર્ષ છે, આપણે કોણ, ક્યાંના, એ એમની અંદર સતત ચાલતો હશે.
ચોક્કસપણે. અને એની અસર એમના લેખનમાં દેખાયા વગર રહે જ નહીં.
બિલકુલ. એ ખેંચતાણ એમની કૃતિઓમાં સ્પષ્ટ દેખાય છે. અને આ યુગ હતો યુરોપિયન આધુનિકતાવાદનો, મોડર્નિઝમનો.
હા.
કલા અને સાહિત્યમાં પરંપરાગત શૈલીઓ તૂટી રહી હતી. લોકો હવે વાસ્તવિકતાની અંદર શું છે, ખાસ કરીને માનવીય મનના ઊંડાણમાં શું છે, એ સમજવા પ્રયત્ન કરતા હતા.
એટલે પેલો ફ્રોઇડનો પ્રભાવ પણ હશે ને, મનોવિશ્લેષણ.
ચોક્કસ. સિગમંડ ફ્રોઇડના વિચારોએ બૌદ્ધિક જગતમાં ભારે હલચર મચાવી હતી. અને કાફકાનું લેખન આ જ પ્રવાહનો, ખાસ કરીને જે જર્મન અભિવ્યક્તિવાદ હતો, એક્સપ્રેશનિઝમ, એનો એક હિસ્સો ગણી શકાય.
અભિવ્યક્તિવાદ એટલે કે જે દેખાય છે એના કરતા જે અનુભવાય છે, અંદરની ભાવનાઓ છે એના પર વધુ ભાર મૂકવો. બરાબર ને?
હા, એકદમ. જાણે બહારની દુનિયા કરતા અંદરની દુનિયા વધુ સાચી હોય.
અને આ ઉપરાંત તે સમયે પેલું સોરેન કિર્કેગાર્ડ અને ફ્રેડરિક નીત્શે જેવા વિચારકો.
હા, એમના કાર્યો પણ ચર્ચામાં હતા.
જેમણે અસ્તિત્વવાદનો પાયો નાખ્યો એમ કહી શકાય. વ્યક્તિની સ્વતંત્રતા, જવાબદારી, જીવનનો અર્થ, એ બધા પ્રશ્નો કાફકાના લેખનમાં આ અસ્તિત્વવાદી ચિંતાઓનો પડઘો પણ સંભળાય છે, નહીં?
ચોક્કસ સંભળાય છે. અને એમના મિત્રોનું પ્રાગ સર્કલ હતું, મેક્સ બ્રોડ, ફ્રાન્સ વેરફલ, એ પણ એક બૌદ્ધિક આદાન પ્રદાનનું કેન્દ્ર હતું. અને પછી 1914માં આવ્યું પ્રથમ વિશ્વયુદ્ધ.
હા, એણે તો બધું બદલી નાખ્યું.
એણે યુરોપનો જે પેલો સભ્યતા અને પ્રગતિનો ભ્રમ હતો એ તોડી નાખ્યો. ભરે કાફકા સીધા યુદ્ધમાં નહોતા લડ્યા, પણ યુદ્ધની ભયાનકતા, રાજ્ય દ્વારા થતી હિંસા, અરાજકતા, એનો જે અનુભવ યુરોપે કર્યો, એની અસર કાફકાની સંવેદનશીલતા પર પડ્યા વગર ન રહી શકે.
બરાબર. એટલે એમની કૃતિઓમાં જે ભય, અતાર્કિકતા, અજાણી સત્તાનો ડર દેખાય છે, એ ક્યાંક ને ક્યાંક આ યુદ્ધ પહેલાના અને યુદ્ધ સમયના યુરોપના વાતાવરણનું પ્રતિબિંબ છે.
હા, કહી શકાય.
આ એક વ્યાપક સંદર્ભ જોયો આપણે. હવે થોડું કાફકાના અંગત જીવન, શરૂઆતના વર્ષો એના પર આવીએ. જન્મ 3 જુલાઈ 1883, પ્રાગમાં.
હા, એક મધ્યમ વર્ગીય જર્મન ભાષી યહૂદી પરિવારમાં.
અને એમના પિતા હર્મન કાફકા, એમના વિશે શું કહેવાય?
એ એક સફળ વેપારી હતા, પણ સ્વભાવે અત્યંત કઠોર, વ્યવહારુ માણસ. દીકરા ફ્રાન્સ પાસેથી અપેક્ષાઓ બહુ ઊંચી હતી.
પણ કેવી અપેક્ષાઓ?
મોટે ભાગે વ્યવસાયિક સફળતાની, દુનિયાદારીની. આ પિતા પુત્રનો સંબંધ ભારે જટિલ હતો. એનો પડઘો કાફકાના મનમાં સતત રહ્યો, ભય અને અપરાધભાવ રૂપે.
પેલો એમનો પિતાને પત્ર છે ને, લેટર ટુ હિઝ ફાધર, એમાં આ બહુ આવે છે.
હા, એમાં એનું તીવ્ર વિશ્લેષણ છે. બીજી તરફ એમના માતા જુલી એ વધુ સંવેદનશીલ અને બૌદ્ધિક પરિવારમાંથી આવતા હતા.
એટલે એક તરફ પિતાનો કઠોર પડછાયો, બીજી તરફ માતાની સંવેદનશીલતા. કાફકા પોતે કેવા હતા બાળપણમાં?
અત્યંત સંવેદનશીલ, શરમાળ, પુસ્તકોમાં ખોવાયેલા રહેતા, ભાષા પ્રત્યે લગાવ નાનપણથી. પિતાની દુનિયા સાથે એમનો મેળ નહોતો ખાતો એ સ્પષ્ટ હતું.
ભણ્યા ક્યાં?
પ્રાગની જર્મન શાળામાં, એટલે એમની જર્મન ઓળખ પાક્કી થઈ, ભલે રહેતા હતા ચેક પ્રદેશમાં.
અને પછી યુનિવર્સિટી?
હા, ચાર્લ્સ યુનિવર્સિટીમાંથી કાયદાની ડિગ્રી લીધી 1901 થી 1906, એ પણ પિતાની ઈચ્છા મુજબ.
કાયદાનો અભ્યાસ એણે કદાચ અમલદારશાહીની ભાષા અને તર્ક સમજવામાં મદદ કરી હશે, જે પછી એમના લેખનમાં આવ્યો.
શક્ય છે. કાયદાની એ જટિલતા, એ તર્કશૈલી, એનો પરિચય થયો હશે. પણ હા, એ જ સમયે તેઓ નિચ્છે, દસ્તોયેવ્સ્કી, ક્લાઇસ્ટ જેવા લેખકોથી પણ બહુ પ્રભાવિત થયા. એમના આંતરિક જગતને એણે વધુ ઊંડું બનાવ્યું.
કાયદો ભણીને પછી નોકરી?
હા, 1906 થી 1922 સુધી વર્કર્સ એક્સિડન્ટ ઇન્સ્યોરન્સ ઇન્સ્ટિટ્યૂટમાં.
એટલે સીધો અમલદારશાહી સાથે પનારો પડ્યો.
બરાબર. એ નિયમો, એ કાગળિયા, એ પ્રક્રિયાઓ, જેનો કદાચ કોઈ અર્થ ન સમજાય, પણ પાલન કરવું પડે. આ અનુભવ એમની કૃતિઓમાં, ખાસ કરીને ધ ટ્રાયલ અને ધ કાસ્ટલમાં, જાણે જીવંત થઈ ઉઠે છે.
આખો દિવસ નોકરી અને પછી રાત્રે લેખન, આ બેવડું જીવન. એ પણ એમનામાં પેલી એકલતાની લાગણીને વધુ ઘેરી બનાવતું હશે નહીં?
હા, ચોક્કસ. અને આ જ બધા અનુભવો, આંતરિક સંઘર્ષો, એમાંથી જન્મ્યું એમનું અનોખું સાહિત્ય, એમનું પ્રદાન.
અને એ પ્રદાનમાં સૌથી પહેલી વાત આવે છે એમની શૈલીની, પેલી કાફકાયસ શૈલી.
બરાબર.
એ એવી શૈલી છે જ્યાં વાસ્તવિક દુનિયાનું ચિત્રણ તો હોય, એકદમ સ્પષ્ટ, તાર્કિક, ચોકસાઈપૂર્વક,
પણ
એ જ ચિત્રણમાં અતાર્કિક, ભ્રામક, સ્વપ્ન જેવી ઘટનાઓ એવી રીતે વણી લેવાય, જાણે એ સામાન્ય હોય.
એકદમ. ભાષા સીધી સાદી લાગે, પણ એ જે કહે એ દિમાગને ચકરાવી દે.
અને એ શૈલી દ્વારા તેઓ જે વિષયોને સ્પર્શે છે, એ આધુનિક જીવનની જાણે કેન્દ્રવર્તી સમસ્યાઓ છે. એકલતા,
એલિનેશન,
હા, વ્યક્તિનું સમાજથી, પરિવારથી, ક્યારેક તો પોતાની જાતથી જ વિખૂટા પડી જવું.
પછી અતાર્કિકતા, એબ્સર્ડિટી, આ દુનિયા, આ જીવન, એનો કોઈ સ્પષ્ટ અર્થ જ નથી એવો ભાવ.
અને અપરાધભાવ, ગિલ્ટ, કોઈ કારણ વગર જ સતત દોષી થવાની લાગણી.
અને પેલું, સત્તા સામે વ્યક્તિની લાછારી, એ સત્તા કોઈ પણ હોય, પિતાની, રાજ્યની, કે કોઈ અદ્રશ્ય કાયદાની.
બરાબર.
અમલદારશાહીની જટિલતા અને સંવાદની નિષ્ફળતા, લોકો એકબીજાની વાત જ નથી સમજતા.
આ બધા વિષયો વારંવાર આવે છે. એમની કહેવાની રીત પણ ખાસ છે, પેલું મર્યાદિત પરિપ્રેક્ષ્ય, લિમિટેડ પર્સ્પેક્ટિવ.
હા, એટલે કે વાર્તા ફક્ત મુખ્ય પાત્રની નજરથી જ કહેવાય, અને એ પાત્ર પોતે જ ગૂંચવાયેલો હોય, એને પૂરી ખબર જ નથી પડતી કે શું થઈ રહ્યું છે.
એટલે વાચક પણ એની સાથે,
હા, વાચક પણ એ પાત્રની જેમ જ અંધારામાં રહે, મૂંઝવણમાં રહે, જાણે આપણે પણ એ ભૂલભુલામણીમાં ફસાઈ ગયા. અને ક્યારેક અવિશ્વસનીય કથન, અનરિલાયબલ નરેશન પણ કહેવાય, કારણ કે પાત્રના વર્ણન પર પૂરો ભરોસો ના રાખી શકાય.
અને અશક્યતાનું સાહિત્ય પણ કહે છે નહીં, લિટરેચર ઓફ ઇમ્પોસિબિલિટી.
હા, જાણે કાફકા કહેવા માંગતા હોય કે ભાષા અમુક અનુભવોને વ્યક્ત નથી કરી શકતી, પણ લેખક તરીકે મારે પ્રયત્નો તો કરવો જ રહ્યો.
અને એમની અસર જુઓ, ફક્ત સાહિત્ય પૂરતી નથી, મનોવિજ્ઞાન, તત્વજ્ઞાન, સમાજશાસ્ત્ર, રાજકીય સિદ્ધાંત, બધામાં એમના કામનો અભ્યાસ થાય છે.
અને ભવિષ્યના સાહિત્ય પર તો એમનો પ્રભાવ ભારે રહ્યો છે, ગજબનો. લેટિન અમેરિકાના જાદુઈ યથાર્થવાદના લેખકો જુઓ, યુરોપના અસ્તિત્વવાદીઓ, કે પછી ઉત્તર આધુનિક સાહિત્યકારો.
હા, ઘણા લેખકોએ કાફકામાંથી પ્રેરણા લીધી છે.
એમણે વાસ્તવિકતા અને કલ્પના વચ્ચેની જે ભેદરેખા ભૂસી નાખી એ પછીની પેઢીઓ માટે બહુ મહત્વનું સાબિત થયું.
ચાલો હવે એમની કેટલીક મુખ્ય કૃતિઓ તરફ જઈએ જે આ વિચારો અને શૈલીને મૂર્તિમંત કરે છે. સૌથી વધુ જાણીતી કદાચ ધ મેટામોર્ફોસિસ 1915.
હા, ધ મેટામોર્ફોસિસ એની શરૂઆત જ એવી છે કે વાચક ચોંકી જાય.
પેલી લીટી, જ્યારે ગ્રેગર સામસા એક સવારે અશાંત સપનામાંથી જાગ્યો
ત્યારે તેણે પોતાની જાતને પથારીમાં એક રાક્ષસી જંતુમાં પરિવર્તિત થયેલો જોયો.
અને કમાલની વાત એ છે કે આ આઘાતજનક ઘટના પછી વાર્તા એકદમ સહજતાથી આગળ વધે છે.
બરાબર, ગ્રેગરનું ધ્યાન એના પર નથી કે હું જંતુ કેમ બની ગયો, એનું ધ્યાન એના પર છે કે ઓફિસે ટાઈમે કેમ પહોંચીશ.
હા હા,
આ વાર્તા ગ્રેગરની વધતી જતી એકલતા, પરિવાર અને સમાજ દ્વારા એની ઉપેક્ષા, પેલું અમાનવીકરણ, ડિહ્યુમનાઇઝેશન એનું ધારદાર ચિત્રણ છે.
અને અતાર્કિક ઘટનાનું આટલું વાસ્તવિક અને ઠંડુ વર્ણન, એ જ કાફકાની ખાસિયત.
પછી બીજી મહત્વની કૃતિ એમના મૃત્યુ પછી પ્રકાશિત થઈ, ધ ટ્રાયલ.
ધ ટ્રાયલ 1925.
એની શરૂઆત પણ એટલી જ યાદગાર છે. કોઈએ જોઝેફ કે વિશે જૂઠ ફેલાવ્યું હોવું જોઈએ,
કારણ કે તેણે કોઈ ખાસ ખોટું કામ કર્યું ન હોવા છતાં એક સવારે તેની ધરપકડ કરવામાં આવી.
અને જોઝેફ કીને ખબર જ નથી કે ગુનો શું છે, આરોપ કોણે મૂક્યો, કોર્ટ કઈ છે.
છતાં એ એક અદ્રશ્ય સમજની બહારના ન્યાયતંત્રના ચક્કરમાં ફસાતો જાય છે.
આ નવલકથા અમલદારશાહીના રાક્ષસી સ્વરૂપ, પેલું કારણ વગરનો અપરાધ ભાવ અને વ્યક્તિ સામે રાજ્ય કે કોઈ અજ્ઞાત સત્તાની ભયાનક શક્તિ એનું પ્રતીક બની ગઈ છે.
હા, મોટા અમાનવીય તંત્રો સામે સામાન્ય માણસ કેટલો લાચાર છે એ બતાવે છે. ઘણા લોકો આને 20મી સદીમાં જે સરમુખત્યાર શાસનો આવ્યા એની આગાહી તરીકે પણ જુએ છે.
અને એમની છેલ્લી અધૂરી નવલકથા ધ કાસ્ટલ.
ધ કાસ્ટલ 1926.
એ પણ મરણોત્તર.
હા, એમાં કે નામનો એક જમીન માપણી કરનાર છે, એ ગામમાં આવે છે અને ત્યાંના કિલ્લા સુધી પહોંચવાનો પ્રયત્ન કરે છે. એ કિલ્લો ગામ પર શાસન કરે છે, પણ કિલ્લા સુધી પહોંચવું, ત્યાંના અધિકારીઓનો સંપર્ક કરવો, પોતાની નિમણૂકની પુષ્ટિ મેળવવી, આ બધું જ અશક્ય લાગે છે.
જાણે એ કિલ્લો કોઈ ઉચ્ચ સત્તા હોય, સ્વીકૃતિ હોય, જીવનનો અર્થ હોય કે ઈશ્વર હોય, જે હંમેશા પહોંચની બહાર જ રહે.
કે ગમે તેટલા પ્રયત્નો કરે એ પેલી અમલદાર શાહી અને નિયમોની જાળમાંથી બહાર નથી નીકળી શકતો.
અને નવલકથા અધૂરી રહી ગઈ એ પણ જાણે એ જ વાત પર ભાર મૂકે છે કે આ શોધનો કદાચ કોઈ અંત જ નથી, કોઈ સ્પષ્ટ જવાબ નથી મળવાનો.
નવલકથાઓ તો ખરી જ, પણ એમની ટૂંકી વાર્તાઓ પણ એટલી જ શક્તિશાળી છે. પેલી ઇન ધ પીનલ કોલોની. ઇન ધ પીનલ કોલોની 1919.
હા, એમાં પેલું ભયાનક મશીન છે જે ગુનેગારના શરીર પર એનો ગુનો કોતરીને મૃત્યુદંડ આપે.
ન્યાય, સજા, કાયદાની ક્રૂરતા, એના પર સીધો સવાલ.
હા, અને અ કન્ટ્રી ડોક્ટર 1919 કે અ હંગર આર્ટિસ્ટ 1924 એ પણ નોંધપાત્ર છે.
હંગર આર્ટિસ્ટ એમાં પેલો કલાકાર જેનું કામ ભૂખ્યા રહેવાનું છે.
બરાબર, પણ સમયે જતા લોકોનો નસ કે કળામાંથી ઉઠી જાય છે. આ વાર્તાઓ કલાકારના સમર્પણ, સમાજની બદલાતી રૂચિઓ, પોતાની કળા પ્રત્યે વફાદાર રહેવાની મથામણ એવા વિષયોને સ્પર્શે છે.
હવે વાત કરીએ કાફકાના વારસાની, લેગસીની. એક નવાઈની વાત એ છે કે કાફકા એમના જીવનકાળ દરમિયાન લગભગ અજાણ્યા જ રહ્યા.
હા, એ સાચું છે. થોડી વાર્તાઓ છપાઈ હતી પણ કોઈ મોટી ઓળખ નહોતી મળી. પેલો એક નાનો પુરસ્કાર મળ્યો હતો, ફોન્ટેન પ્રાઇઝ 1915માં, ધ સ્ટોકર વાર્તા માટે, બસ એટલું જ.
સાચી પ્રસિદ્ધિ તો એમના મૃત્યુ પછી મળી, અને એનો મોટો શ્રેય એમના મિત્ર મેક્સ બ્રોડને જાય છે, ખરું ને?
બિલકુલ. કાફકાએ મૃત્યુ પહેલા બ્રોડને કહ્યું હતું કે મારી બધી અપ્રકાશિત હસ્તપ્રતો બાળી નાખજે,
જેમાં ધ ટ્રાયલ, ધ કાસલ, અમેરિકા જેવી નવલકથાઓ હતી.
હા, પણ બ્રોડે કાફકાની પ્રતિભામાં મૂલ્ય સમજતા આ વિનંતી ન માની. એમણે કૃતિઓ પ્રકાશિત કરાવી, અને આ એક એવો નિર્ણય હતો જેણે વિશ્વ સાહિત્યને કાયમ માટે બદલી નાખ્યો.
અને ખાસ કરીને બીજું વિશ્વયુદ્ધ અને હોલોકોસ્ટ પછી એમની લોકપ્રિયતા એકદમ વધી ગઈ.
હા, લોકોએ એમની કૃતિઓમાં સરમુખત્યારશાહી, અમલદારશાહી, અત્યાચાર, અમાનવીયકરણ, નિરાધારતા આ બધું જોયું. એમને એ નાઝી શાસન અને એ સમયની ભયાવહતાનું પ્રતિબિંબ લાગ્યું.
એમને યહૂદી પૃષ્ઠભૂમિએ પણ આ અર્થઘટનને વધુ બળ આપ્યું હશે. જાણે કાફકા ભવિષ્યવેત્તા સાબિત થયા.
અને ફ્રાન્સના અસ્તિત્વવાદી વિચારકો આલ્બેર કામુ, જ્યાં પોલ સાર્ત્ર, એમણે કાફકાને પોતાના વૈચારિક પુરોગામી ગણાવ્યા.
કામુએ તો સિસિફસ સાથે સરખાવ્યા હતા ને એમના પાત્રોને, અતાર્કિક દુનિયામાં અર્થ શોધવા મથતા.
હા, બરાબર.
અને એમનો પ્રભાવ કોઈ એક દેશ કે ભાષા પૂરતો નથી રહ્યો. આર્જેન્ટિનાના બોર્હેઝ, કોલંબિયાના ગાર્સિયા માર્ક્વેઝ, જાપાનના હારુકી મુરાકામી,
દુનિયાભરના લેખકો પર એમની છાપ દેખાય છે. અને પેલો કાફકાએસ્ક શબ્દ,
એ તો હવે રોજબરોજની ભાષાનો હિસ્સો બની ગયો છે.
કોઈ પણ એવી જટિલ, અતાર્કિક, નિયમોથી ભરેલી પણ અમાનવીય પરિસ્થિતિ માટે વપરાય છે, જ્યાંથી નીકળવાનો રસ્તો ન દેખાય.
અને એટલે જ કાફકા આજે પણ એટલા જ સુસંગત છે.
ચોક્કસ. જરા વિચારો, આજના યુગમાં આપણે મોટા કોર્પોરેશનો, સરકારી તંત્રો, ટેકનોલોજી કંપનીઓના અલ્ગોરિધમ્સ, ડેટાબેઝીસ, સર્વેલન્સ સિસ્ટમ્સ, કેટલી બધી જટિલ અને ઘણીવાર અદૃશ્ય લાગતી પ્રણાલીઓથી ઘેરાયેલા છીએ.
હા, વાત તો સાચી છે.
આ સિસ્ટમ્સના નિયમો કોણ બનાવે છે, કેવી રીતે કામ કરે છે, એમાં આપણું સ્થાન શું છે, આ બધા પ્રશ્નો ઘણીવાર આપણને લાચાર અને દિશાહીન બનાવી દે છે. આ કંઈક અંશે કાફકાએ વર્ણવેલી દુનિયા જેવું જ નથી લાગતો.
બરાબર કહ્યું. એમના કેટલાક અવતરણો પણ એમના વિચારોની તીવ્રતા બતાવે છે. જેમ કે પેલું મિત્ર ઓસ્કર પોલાકને લખેલું 1904માં.
હા, એ પત્રમાં કહે છે, આપણે એવા પુસ્તકો વાંચવા જોઈએ જે આપણને ઘા કરે અને વિંધી નાખે.
પુસ્તક આપણા અંદર જમેલા બર્ફીલા સમુદ્ર માટે કુહાડી હોવું જોઈએ. શું વાત છે! સાહિત્યનો આનાથી શક્તિશાળી હેતુ શું હોઈ શકે?
અથવા ધ ટ્રાયલની પેલી શરૂઆત, એક જ વાક્યમાં કેટલી બધી વાત.
કોઈએ જોસેફ કે વિશે ઝૂઠ ફેલાવ્યું હોવું જોઈએ, કારણ કે તેણે કોઈ ખાસ ખોટું કામ કર્યું ન હોવા છતાં એક સવારે તેની ધરપકડ કરવામાં આવી. અકારણ અપરાધભાવ અને મનસ્વી સત્તા.
અને એમની ડાયરીમાંથી એક વાક્ય છે, હું મુક્ત છું અને એટલે જ હું ખોવાયેલો છું.
આ બહુ ગહન વાત છે. સ્વતંત્રતા સાથે આવતી જવાબદારી અને પેલી દિશા શોધવાની મથામણ.
હા, અને એક નાનકડું પણ ભારે વિચારવા જેવું વાક્ય, એક પાંજરું પક્ષીની શોધમાં નીકળ્યું.
ઉલટો તર્ક. શું આપણે પોતે જ આપણા બંધનો શોધીએ છીએ?
ઈચ્છા અને બંધનનો કેવો વિચિત્ર સંબંધ.
અને જીવનના અંત વિશે એકદમ સ્પષ્ટ વાત, જીવનનો અર્થ એ છે કે તે અટકી જાય છે.
કદાચ મૃત્યુની નિશ્ચિતતા જ જીવનને મૂલ્યવાન બનાવે છે.
છેલ્લે મેટામોર્ફોસિસની શરૂઆત ફરી યાદ કરીએ.
હા, જ્યારે ગ્રેગર સામસા એક સવારે અશાંત સપનામાંથી જાગ્યો, ત્યારે તેણે પોતાની જાતને પથારીમાં એક રાક્ષસી જંતુમાં પરિવર્તિત થયેલો જોયો.
અત્યંત આઘાતજનક વાત, પણ કેટલી સહજતાથી લગભગ લાગણી વગર રજૂ કરી છે, એ કાફકાની ક્ષમતા દર્શાવે છે.
કાફકાના જીવનની કેટલી ઓછી જાણીતી વાતો પણ છે. એમનું અંગત જીવન, ખાસ કરીને સ્ત્રીઓ સાથેના સંબંધો, ખૂબ જટિલ હતા.
હા, પેલી ફેલિસ બોર સાથે 2 વાર સગાઈ તૂટી.
મિલેના જેસન્સ્કા સાથેનો પત્રવ્યવહાર પ્રખ્યાત છે. અને અંતિમ વર્ષોમાં ડોરા ડાયમંડનો સાથ મળ્યો.
પણ કદાચ તેઓ લગ્ન અને પારિવારિક જીવનને પોતાના લેખન માટે અવરોધ માનતા હતા.
શક્ય છે. અને એમનું સ્વાસ્થ્ય પણ સતત નબળું રહ્યું. ચિંતા, માઇગ્રેન, અનિદ્રા, એ બધું તો હતું જ.
અને પછી 1917માં ક્ષય રોગનું નિદાન થયું, ટીબી.
હા, એણે એમને શારીરિક રીતે વધુ કમજોર બનાવી દીધા. આ બીમારીને કારણે જ 1922માં નોકરી છોડવી પડી. અને માત્ર 40 વર્ષની ઉંમરે 3 જૂન 1924ના રોજ એમનું અવસાન થયું.
આપણે મેક્સ બ્રોડની વાત કરી, પણ ફરી વિચારવા જેવું છે કે જો બ્રોડે કાફકાની અંતિમ ઈચ્છા માની લીધી હોત
તો સાહિત્ય જગત કેટલું ગરીબ રહી જાત. એક મિત્રના નિર્ણયે ઇતિહાસ બદલી નાખ્યો.
અને એમના જીવનકાળ દરમિયાન પેલું એકમાત્ર સન્માન 1915નું ફોન્ટેન પ્રાઇઝ આટલા મોટા ગજાના લેખક માટે કેટલું ઓછું કહેવાય.
ખરું.
એમની કૃતિઓને ફિલ્મો કે નાટકોમાં રૂપાંતરિત કરવી એ પણ હંમેશા એક પડકાર રહ્યો છે.
હા, કારણ કે એમની અસર વાર્તા કરતાં વધુ એમની ભાષા, વાતાવરણ, પાત્રોની આંતરિક મથામણમાં રહેલી છે.
ઓર્સન વેલ્સની ધ ટ્રાયલ ફિલ્મ છે, મેટામાર્ફોસિસના ઘણા નાટ્ય પ્રયોગો થયા છે, પણ પેલો મૂળ કાફકાનો અનુભવ પકડવો મુશ્કેલ છે.
આ બધી ચર્ચાના અંતે એક સવાલ વિચારવા માટે છોડી જઈએ.
હા, જરૂર.
આજનો યુગ ડિજિટલ ટેકનોલોજીનો છે. મોટા ડેટા, અદ્રશ્ય લાગતા અલ્ગોરિધમ્સ, સિસ્ટમ્સ વધુને વધુ જટિલ બની રહી છે, અને ઘણીવાર એના નિયમો કે તર્ક આપણી સમજની બહાર હોય છે. આવી પરિસ્થિતિમાં શું ફ્રાન્ઝ કાફકાના વિચારો, અમલદારશાહીની જટિલતા, અજાણી સત્તા સામે લાચારી, વ્યક્તિની એકલતા વિશેના એમના વિચારો એ વધુ પ્રસ્તુત નથી બનતા?
અને શું આપણી આસપાસ આપણા રોજિંદા જીવનમાં આપણે આવી કાફકાયસ્ક પરિસ્થિતિઓને ઓળખી શકીએ છીએ?
બરાબર.
ખરેખર આ એક એવો પ્રશ્ન છે જે આપણને આપણા સમયને અને આપણી જાતને ફરીથી તપાસવા પ્રેરે છે. ફ્રાન્ઝ કાફકા ભલે એક સદી પહેલા થઈ ગયા, પણ એમણે માનવ અસ્તિત્વના જે મૂળભૂત સંઘર્ષોને વાચા આપી તે આજે પણ આપણને અરીસો બતાવે છે.
હા, એમની કૃતિઓ આપણને ચેતવે છે, વિચારતા કરે છે,
અને કદાચ એટલે જ એમનું મહત્વ આજે પણ અકબંધ છે. અંતિમ ઉદ્ઘોષણા. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.